ભરત ચક્રવર્તી ના પુત્ર તમે I was strong, family background, you know this one? Then I just introduce myself. I was strong, family background. Even strong, you marry, see you hustle. Even strong, family background. So then we try to get a gun job. See you want a gun job. Marry, see now, pita. Bharat Chakravarti. Remember this? But he marry, see now, dada. પ્રથમ તીર્થંકર ઋષભ દેવ પછી મારી સિંહ બે પૈવા બુઆ શું કે પૈવા કે ને પૈવા સમજે દામી અને સુંદરી આર્જિકા માતા મારી સિંહના એક કાકા પ્રથમ ગણધર મારી સિંહના એક કાકા તાંબે મારી સિંહના એક કાકા અનંત વીર્ય પ્રથમ મોક્ષગામી અને મારી સિંહના 923 સગા ભાઈઓ નિગોદમાંથી નીકળીને ત્યાં આવીને એમના ભાઈ તરીકે અવતાર પામ્યા હતા અને એ ભાવમાં મોક્ષી જવા સમજાય છે સમજાય છે કાકાની વાત કહી હતી ભાઈઓની વાત કહી હતી પૈવાની વાત કહી હતી પિતાની વાત કહી હતી અને દાદાની વાત આટલું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ બોલા બધા જીવો એ ભાવમાં કેટલાય મોક્ષે ગયા એમની માતા પણ નિકટ ભાવમાં મોક્ષે જશે કારણ કે સ્ત્રી પર્યાયમાં મોક્ષ હતી બુવા છે પૈવા છે પણ મોક્ષે જશે ખ્યાલ આવે છે તો એ રીતે બોલે એ બે બે જે ફૂટી આમ તો તીર્થંકર ને ફૂટી ન થાય ને ઉંડાવસર સિંહ પંચમ અરે એ કાળ ને પંચમ કાળ ને ઉંડાવસર સિંહ નો પ્રભાવ છોય આરામાં લાગુ પડે છે આજે હંસર સિંહ નો કાળ ચાલે છે ખાલી પંચમ આરામાં નહીં છોય આરામ એટલે તીર્થંકર ને પુત્રી થઈ હવે બે પુત્રી લગ્ન ના થયા કેમ કારણ કે તીર્થંકર એમના પિતા અને તીર્થંકર નો જીવ કોઈની સામે ઝૂકે નહીં એટલે દેવ પુત્રી કારણ કે અગર પિતા દીકરીના પિતાએ ઝૂકવું પડે ઉપમાવી પિતાએ ઝૂકવું પડે કે નહીં દીકરીના પિતાએ બોલો બે બે દીકરીના પિતા લેલા છે તો ઝૂકવું પડે ને તો એટલે તીર્થંકરની પુત્રીએ દીક્ષા અરે આર્જિકા માતા થઈ ગયા બોલો લગ્ન એમ કારણ કે તીર્થંકરનો જીવ કોઈ સામે ચલો થઈ ગયું તો વિચાર કરો તમે કે આટલું સ્ટ્રોંગ ફેમિલી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ એ ભાવમાં માવીરના ભાવમાં મહાવીરના જીવની એ પ્રકારની ત્યાં સમજવાની યોગ્યતા જ નહોતી તેવા ઉત્કૃષ્ટ નિમિત્તોની વચ્ચે પણ ઉપાદાનની તૈયારી નહોતી તો કાર્ય ન થયું આજે શું થયું હતું કે માવીરને ગુસ્સો આવ્યો સમોસરણ થયું હતું વોટ એન્ડ હેપન બોલો વોટ એન્ડ હેપન શું થયું હતું સમોસરણમાં એવું શું થયું કે માવીરને ગુસ્સો આવ્યો ભગવાનની વાણીનો વિરોધ કર્યો સમોસરણમાંથી બહાર નીકળી ગયા બોલો શું થયું એવું શું થયું બોલો એવું શું થયું હતું કે સમોસર માંથી બહાર નીકળી જાય ગુસ્સા આવ્યો એક દેવગતિના જીવે વિરલભાઈ એક દેવગતિના જીવે સામાન્ય પ્રશ્ન પૂછ્યો ઋષભદેવ તીર્થંકર વિરાજમાન હતા દેવગતિના જીવે સામાન્ય પ્રશ્ન પૂછ્યો શું પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન આપ જે તીર્થંકર અવસ્થામાં હમણાં બિરાજમાન છો એવી તીર્થંકર દશા એટલે કોઈ એવો આ સભામાં બાર સભા આ સભામાં કોઈ એવો જીવ છે કે જે ભવિષ્યમાં તીર્થંકર થઈને મોક્ષ જવા વાળો છે એવો કોઈ આ સભામાં છે બસ એટલો પ્રશ્ન પૂછો પ્રશ્ન સમજાયો બીજી મારી પ્રશ્ન સમજાયો બસ એટલો સામાન્ય પ્રશ્ન પૂછ્યો કે તમારા જેવું કોઈ છે પોઈન્ટ સમજાય છે તો બસ એના ઉત્તરમાં અરે ઋષભદેવ ભગવાનના કેવળ જ્ઞાનમાં તો બધું જણાય છે એટલે એમના જ્ઞાનમાં જણાયું શું જણાયું કે હા છે ને છે ને આ છે ને મારી થી આ 24 નો અંતિમ તીર્થંકર મહાવીર શ્રદ્ધા મહાવીર થઈને નિર્વાણ પામવાનો છે બસ હવે બોલો હવે કોઈ આપણને એમ કહી દે કે તમે મોક્ષ જવાના છો તીર્થંકર થવાના છો તો બોલો શું કરશો બોલે શું થશે આનંદ થશે ને પણ હવે બોલો એને કેમ વિરોધ આવ્યો અરે તમે પહેલા અને હું 24 નો અરે આવો ભાવ કેમ આવ્યો વિરોધ નો ભાવ કેમ આવ્યો ક્રોધ નો ભાવ કેમ આવ્યો કે કારણ કે બીજા નંબરના તીર્થંકર થી લઈને 23 નંબરના પાર્થનાથ ભગવાન સુધીના કાળ દરમિયાન એ જીવે હજી સંસારમાં અનેકો 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 ભાવ કરવાના છે એટલે માટે એને વિરોધ કર્યો અને એને ક્રોધ આવ્યો અને નીકળી વિચાર કરો ખ્યાલ આવે છે સમજાય કે કેટલા તો આપણે કહીએ ને કે પ્રજ્ઞાન યોગમાં કેટલા તો એવા ભાવ બતાવ્યા છે મહાવીર ભગવાનના કેટલા હજાર તો વૈશ્યના ભાવ કેટલા હજાર હાથીના ભાવ ઘોડાના ભાવ સમજાય કે નરકના ભાવ આ બધા ભાવ વચ્ચે કહ્યા હવે બોલો વિચાર કરો કહ્યા કે ત્રણ ભાવ થયા અમારા સુધી ત્રણ ભાવ સારા એવા મહાવીર ભગવાનના ત્રણ ભાવ પહેલાના બે ભાવ પુરણવા ભીલનો સ્વર્ગનો અને મારીચીનો એના પછી આગળ આવો તો અનેકો 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 ભાવ ધારણ કર્યા બરાબર છે હવે અનેકો ભાવ ધારણ કર્યા પછી સોળમાં શાંતિના ભગવાનના કાળમાં એ ત્રિપુષ્ટ નારાયણ થયા એ આપણને ખબર છે આપણે નાટક આખું કહ્યું હતું ત્યારે ત્રિપુષ્ટ નારાયણનો એક ભાવ વચ્ચે થયો એ તમે યાદ રાખજો વધારે મારે ચર્ચા પાછળના ભાવની કરવાની છે એટલે આપણે ખાલી ત્રિપુષ્ટ નારાયણના ભાવને યાદ કરીએ છીએ જે શાંતિના ભગવાનના કાળમાં થયા એના પછી હવે આવી જાઓ આગળ આગળ આવીએ તો જે મહાવીર ભગવાન થયા એના પૂર્વનો દસમો ભાવ સિંહનો ભાવ થોડીક આપણે એની ચર્ચા કરીએ તો એ સિંહનો ભાવ બરાબર છે હવે એ સિંહના ભાવમાં કયા તીર્થંકરનો કાળ ચાલી રહ્યો હતો સમજાય છે સિંહનો ભાવ હતો એ દરમિયાન વાસુપૂજ્ય ભગવાનનો કાળ ચાલી રહ્યો હતો દીપાવી સમજો વાત નહીં વાસુપૂજ્ય ભગવાનના કાળમાં તો ત્રિપુષ નારાયણ પહેલા થઈ ગયા શાંતિના ભગવાનના કાળમાં કારણ કે શાંતિના ભગવાન તો સોળમાં તીર્થંકર થાય પણ આ વાત પાકી છે કે વાસુપૂજ્ય ભગવાનનો કાળ ચાલી રહ્યો હતો જયારે સિંહના ભાવમાં વન જંગલમાં હરણને પાડીને ખાલી ખાઈ રહ્યા હતા કોને પાડીને હરણને પાડીને અડધું માસ મોડામાં હતું વિચાર કરો કેવા ક્રૂરપણા કેવા સંકલેશ ભાવ કે હરણને પાડીને ખાઈ રહ્યો હતો અને શું થયું બોલો તો કે બે મુનિરાજ ચારણ વૃદ્ધિ ધારી બે મુનિરાજ આકાશમાંથી આવ્યા એમાં એક મુનિરાજનું નામ હતું અમિત તેજ બીજાનું નામ પણ સિમિલર હતું અમિત તેજ તો એક નામ મને યાદ છે અમિત તેજ અને બીજા એક મુનિરાજ એવા બે મુનિરાજ આવ્યા અને બોલો શું થયું હતું એ દ્રષ્ટિ યાદ કરો થોડો એ દ્રષ્ટિ યાદ કરો કિંજર ભાવી ખ્યાલ આવે છે અહીંયા હરણને ખાઈ રહ્યા છે માંસ ભક્ષણ કરી રહ્યા છે બોલો અને બે મુનિરાજ આવી રહ્યા છે હવે તમે વિચારો કે એ જે સિંહ છે ને સિંહ ઉપમાન સમની પંચેન્દ્રિય છે સિંહનો જીવ એ સમની પંચેન્દ્રિય છે હવે જયારે એ બે મુનિરાજ એની સામે આવી રહ્યા છે ત્યારે એ સિંહ વિચારે છે કે આ કોણ છે આવા બે જીવ કોઈ સમજાય છે હું અગર ક્યાંય હોઉં તો આખો નગર ખાલી થઈ જાય બધા પ્રાણીઓ ભાગી જાય બધા મનુષ્યો ભાગી જાય બધા ડર પામે ભય પામે આતુરતા કરીને પોતાની જાન બચાવવા માટે ચાલ્યા જાય તો આ બે જીવ કેવા છે કે આવી રહ્યા છે કોઈ પણ પ્રકારનો ભય નથી દેખાતો કોઈ પણ પ્રકારનો ચહેરા પર કેસ નથી દેખાતો આટલું થયું ને એમાં એ સિંહના જીવને ઘણી બધી વાત સમજાય છે શું વાત સમજાય ને સમજાય છે કે કોના આધારે કોના આશ્રયે આ બે મુનિરાજ આટલી નિડરતા અનુભવી રહ્યા છે એવું કોઈ એક તત્વ હોવું જોઈએ કે જેના આશ્રયે નિડરતા અનુભવી રહ્યા છે ડર પામી નથી રહ્યા એવો અંદરમાં કોઈ એક તત્વ હોવો જોઈએ કે જેના આશ્રયે અતિ નિશંકતા ને નિડરતા ને નિપેક્ષતા કોઈ સમજાય છે અને જયારે આવે છે હવે મુનિરાજે શું ઉપદેશ આપ્યો હશે અને સિંહે શું ઉપદેશ સમજ્યો હશે પણ આ જે એક બનાવ બન્યો એમાં સિંહના જીવે ને તરત જ શું થયું ત્યાં જાતિ સ્મરણ નામ છે અને જાતિ સ્મરણ નામ થતા ત્યાં મુનિરાજની સામે એક અવસ્થામાં એક પરિસ્થિતિમાં જ્યાં હતા ત્યાં અંદરમાં પોતાના આત્માનો આશ્રય લેતા રાગ અને જ્ઞાન છૂટા પડતા શું થયું કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ અને મહાવીર બનવાની એક જે યાત્રા હતી એ યાત્રા અહીંયા પ્રારંભ થઈ કોઈ સમજાય છે એ યાત્રા શું થઈ તો કે એ યાત્રા પ્રારંભ થઈ બોલો બે અલગ અલગ ગતિના જીવ બે વાત આમાં સમજવાની છે મનુષ્ય ગતિના જીવ મુનિરાજ અને અહીંયા તિર્યંત ગતિનો જીવ અને બીજી વાત બીજી કે ભાષા આખી અલગ કોઈ સમજાય છે તો પણ શું સમજાઈ ગયું કે ભાવ ભાષણ થયો અંદરમાં પોતાના આત્માનો આશ્રય લઈને સાત તત્વનું સ્વરૂપ છે સ્વપ્નનું સ્વરૂપ છે દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ છે એનું શું થઈ ગયું કે ભાવ ભાષણ થઈ ગયું અને એ સિંહે માંસ ભક્ષણ છોડી દીધું તમને દર્શન થઈ ગયું ને એટલે શાકાહારી થઈ ગયો અને પછી તો જેટલું કાળ એ રહ્યો હશે અને અંતમાં સમાધિ મરણ પ્રાપ્ત કરીને સ્વર્ગમાં એ જીવ થયો. બરાબર, આટલું સમજાઈ ગયું. તો આ રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. હવે શું થયું? વાસુ પૂજ્ય ભગવાન નો કાળ, એમાં સમ્યક દર્શન થયું અને નિર્વાણ પામ્યા મહાવીર ભગવાન થયા ત્યારે. એટલે વિચારો કે ચારિત્રની પૂર્ણતા માટે હજી કેટલો કાળ લાગી ગયો. શ્રદ્ધા સમ્યક થઈ ગયા પછી વાસુ પૂજ્ય ભગવાન ના કાળ અને મહાવીર ભગવાન ના પાછળના દરબારમાં મોક્ષ ગયા એના પછી મહાવીર ભગવાન જન્મ્યા. તમે વિચાર કરો કેટલો લાંબો કાળ ત્યારે પણ થઈ ગયો ચારિત્રની પૂર્ણતા. અને આપણે હજુ શ્રદ્ધાની શરૂઆત સમ્યક દર્શન ની પ્રાપ્તિ ના તત્વ નિર્ણય ના ખ્યાલ અગર ઠેકાણા ન હોય તો વિચારી લો કે આપણે શું કરી રહ્યા. સમજાય ને? આપણી પાસે સમય ઓછો છે ને, તો એક 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 વાત ને આપણે થોડું વધારે વિસ્તરાય કરો. અવસર આવશે ત્યારે આગળ આપણે કરો. બરાબર, હવે આપણે અંતિમ ભવ માં આવી જઈએ, મહાવીર ભગવાન નો ભવ. બરાબર છે? અચ્છા, મહાવીર ભગવાન નો અવતાર થયો આ ભરત ક્ષેત્ર માં, એની કલા ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? હા, સોળમા સ્વર્ગ થી આવ્યા. ખ્યાલ આવે ને? સોળમા સ્વર્ગ થી આવ્યા. અને એની પહેલા એક નંદ રાજા ના ભવ માં એમને તીર્થંકર પ્રકૃતિ નો બંધ થયો. સમજાય છે? નંદ રાજા ના ભવ માં એમને તીર્થંકર પ્રકૃતિ નો બંધ થયો. ત્યાંથી એ સોળમા સ્વર્ગે ગયા. બાવીસ સાગર નું આયુ હતું અને એ આયુ પૂર્ણ કરીને એ મહાવીર તરીકે અહીંયા ભરત ક્ષેત્ર માં અવતાર પામ્યા. સમજાયા? તો મહાવીર ભગવાન થયા એની પહેલાના બે ભવ કેમ મળ્યા? સ્વર્ગ સોળમા સ્વર્ગ નો ભાવ અને નંદ રાજા નો ભાવ. બરાબર છે? ચલો, તો હવે આપણે આવી જઈએ લાસ્ટ ભાવ માં અને થોડી એની આપણે ચર્ચા કરીએ. કારણ કે આજે એ દિવસ છે કે જે દિવસે અમાવસ્યા નો દિવસ છે ને, ત્રણ દિવસ ખ્યાલ આવે છે જે શું આપણે ચર્ચા આની પહેલા ગઈકાલે રૂપ ચૌદશ. શું શું ઇમ્પોર્ટન્ટ છે રૂપ ચૌદશ? ખબર છે રૂપ ચૌદશ નામ સાંભળ્યું નહીં? શું વાત કરશો? કોઈએ રૂપ ચૌદશ નામ આપણા રૂપ ચૌદશ ગઈકાલે કઈ ચૌદશ હતી ને? કાલી ચૌદશ સાંભળ્યું હશે ને? એ સાંભળ્યું હશે બધા. એનો અર્થ કરી વાંધો નહીં. રૂપ ચૌદશ નો અર્થ અચ્છા સાંભળ્યું છે કે નહીં? અર્થ હું પૂછું નહીં, તમે બિલકુલ ડરો નહીં. તમે એક એક વર્ષે નહીં પૂછ્યું, ખાલી પૂછ્યું છું કે તમે સાંભળ્યું છે કે નહીં. રૂપ ચૌદશ, અચ્છા ધન્યતેરસ કે ધનતેરસ? એટલે ધનતેરસ છે સાંભળ્યું. ધન્યતેરસ દેવ સાંભળ્યા છે? અચ્છા અચ્છા ચલો, તો ગઈકાલે હતી રૂપ ચૌદશ અને એની પહેલા ધન્યતેરસ અને આજે અમાવસ. ત્રણ દિવસ નું ઇમ્પોર્ટન્સ આપણે થોડું લઈએ. બરાબર છે? એક્ચુઅલી પછી લેવું જોઈએ, એક્ચુઅલી કહીએ છીએ મહાવીર ભગવાન નું થોડું જીવન, પણ એક એક લાઈન માં કહું છું, પછી આપણે આગળ પણ લઈએ. અરે ધન્યતેરસ એટલે, અચ્છા ધન્યતેરસ નું ઇમ્પોર્ટન્સ? હા, છેલ્લી વાર સુધી જે 30 વર્ષથી સમગ્ર ભારત વર્ષમાં સમોચરણ સહિત મહાવીર ભગવાન ઓમ ધ્વનિ જેની છૂટી રહી હતી. ચલો, ઓમ ધ્વનિ છૂટી રહી હતી એનું થોડુંક લઈએ, એનું થોડુંક લઈએ, ઘણો બધો વિષય છે. ચલો, ઓમ ધ્વનિ છૂટી રહી હતી એક ટાઈમમાં. ઓમ ધ્વનિ કેટલો ટાઈમ છૂટે? એક વારમાં, દિવસમાં મિનિમમ ત્રણ વાર ઓમ ધ્વનિ છૂટે. અને અકાળે ક્યારે ચોથી વાર પણ છૂટી શકે એનો નિયમ નથી, પણ છૂટી શકે. તો ત્રણ વાર ઓમ ધ્વનિ છૂટે. તો એક વાર જયારે ઓમ ધ્વનિ છૂટવાનું ચાલુ થાય તો કેટલો ટાઈમ છૂટે? કેટલો ટાઈમ છૂટે બોલો જલ્દી. છ ઘડી સુધી એક વાર ઓમ ધ્વનિ છૂટે. કેલ્ક્યુલેટિંગ કરી કીધી વાળી, એક ઘડી 24 મિનિટની, એક ઘડી, હવે નહીં કરો તમને હમણાં બધું આપી દઉં, એક ઘડી 24 મિનિટની. તો 6 ઘડી, તો તમે 24 મિનિટને 6 સાથે મલ્ટીપ્લાય કરો તો 2 કલાક અને 24 મિનિટ થશે લગાતાર. એક વાર સવારના છૂટે, બપોરના, સાંજના. તો સવારના એક વાર છૂટે તો 2 કલાક અને 24 મિનિટ, અહીંયા તો 1.5 કલાકમાં બધા ભાગી ગયા બોલો. અને ત્યાં 2 કલાક અને એક વાર 2 કલાક અને 24 મિનિટ એક વાર. બરાબર, એવી 3 વાર, તો મલ્ટીપ્લાય 2 hours 24 મિનિટ ઇન્ટુ 3, તો આવશે 7 કલાક અને 12 મિનિટ આખા દિવસમાં. સમજાય છે? ઇન્દ્રભાભી યાદ રહેશે. સાત, બીજી વાર રસ્તામાં માણસો પૂછી ના કેટલો કલાક કેટલા કલાક ઓમ ધ્વનિ છૂટે, 7 કલાક અને 12 મિનિટ ઓમ ધ્વનિ છૂટે. અને અકાળે અગર ચોથી વાર છૂટી તો એડ ટુ આર 24 મિનિટ તો 9 કલાક અને 36 મિનિટ યાદ રાખજો છોડવા 9 કલાક અને 36 મિનિટ અધરવાઇઝ 7 કલાક અને 12 મિનિટ અને એક વાર માં છૂટે તો 2 કલાક અને 24 મિનિટ કેટલી ઘડી એક ઘડી કેટલો ટાઈમ 24 મિનિટ ની એક ઘડી એવી 6 ઘડી તો 24 × 6 કરો તો સમજાય છે 2 કલાક અને 24 મિનિટ 7 કલાક અને 12 મિનિટ અને 9 કલાક અને 36 મિનિટ ઓમ ધ્વનિ છૂટે છે વિચાર કરો 30 વર્ષ સુધી લગાતાર જે જીવો હશે ને એવા શ્રોતાઓ પણ કે 30 વર્ષ જે દિવસે 66 દિવસ કેવળ જ્ઞાન પછી 66 દિવસે જે વિપુલા ચંદ્ર પર્વત ઉપર પહેલી વાર ઓમ ધ્વનિ છૂટી તો ત્યારથી લઈને 30 વર્ષ સુધી લગાતાર અને ગંધર્વ તો નિરંતર હોય જ છે જયારે ઓમ ધ્વનિ છૂટે તો બીજા શ્રોતાઓ બીજા પ્રાણીઓ બીજા દેવગતિના જીવો દેવીઓ બાર સભાના નામ હમણાં બોલાવું છું તમારી પાસે સમજાય છે તો એવા જે જીવો 30 વર્ષથી જે લગાતાર ઓમ ધ્વનિ સાંભળી રહ્યા હતા જે પરમ દિવસ નો દિવસ હતો ધન્ય તેર ધન્ય તે છૂટું પાડો ધન્ય તે રસ ધન્ય તે રસ ધન્ય તે અમૃતમય ઓમ ધ્વનિ નો રસ કે જે 30 વર્ષથી છૂટી રહી હતી એ અંતિમ એ દિવસે છૂટી બોલો કેવું લાગ્યું હશે જીવોને મારો એક પ્રશ્ન છે તમને કે આ મહોત્સવ જે છે એ ખુશીનો પ્રસંગ છે કે દુઃખનો પ્રસંગ છે બોલો બરાબર સમજાય છે દેવ પ્રસંગ છે ને કારણ કે જે જીવો આટલા વર્ષોથી ઓમ ધ્વનિ સાંભળી રહ્યા હતા ભગવાનને સમોચરણમાં નિહાળી રહ્યા હતા ભગવાન અરિયંત પ્રભુ વિરાજમાન હતા ઓમ ધ્વનિ દ્વારા વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરી રહ્યા હતા કેટલા કેવડી હતા એમના સમોચરણમાં તીર્થંકર એક હતા કેવડી કેટલા હતા 700 કેવડી હતા થોડી ઇન્ફોર્મેશન છે જેટલું યાદ રહે છે 700 કેવડીઓ એમના બાજુમાં બિરાજમાન કેવડી સામાન્ય કેવડી 700 તો સામાન્ય કેવડી એમના સમોષણમાં બિરાજમાન હતા સામે ગંધર્વ હતા 11 ગંધર્વ એમાં પ્રમુખ ગૌતમ સ્વામી આજે બધેથી યાદ કરતા હતા ને થોડી એમની પણ આપણે જોઈ લઈએ તો એ લગાતાર 30 વર્ષ સુધી બોલો ઓમ ધ્વનિ મને એક વિચાર આવે કે ગુરુદેવજી 45 વર્ષ સુધી સમજાય છે સોનગઢમાં જે એમની આધ્યાત્મિક ક્રાંતિ આધ્યાત્મિક જે અમૃત વર્ષા તમે બધા તો ત્યારે હતા પ્રત્યક્ષ સાંભળ્યું કેટલો સામિધ્ય પ્રાપ્ત કર્યો અને અચાનક આપણા ગુરુનો પરમ ગુરુનો અરિયંત ભગવાનનો સાક્ષાત ગુરુનો વિરહ થઈ જાય ઓમ ધ્વનિ બંધ થઈ જાય સવારના છૂટી પછીના છૂટી સાંજના આવ્યા બધા જીવો પરંતુ ઓમ ધ્વનિ નથી એ ધન્ય તે રસ બોલો હવે એવો એ જીવ હશે ને કોઈ આ તો એક આપણે અનુમાન લગાવીએ છીએ કે કોઈ એવો એ જીવ હશે આપણે આપણા મિત્રને કહીએ ને ચલો મંદિર આવો ને બહુ સરસ ચાલે છે બહુ સરસ સ્વાધ્યાય ચાલે છે કોઈ એવો જીવ હશે ઉપમાં આવી કે જે એ જીવને પહેલી વાર આવ્યો બોલો હોય શકે કે નહીં બની શકે કે નહીં કે એ દિવસે પરિવારના કેવા પર મિત્રના કેવા પર સાધનીના કેવા પર એ દિવસે પહેલી વાર કોઈ સ્ત્રી હશે કોઈ વાઘ હશે કોઈ દેવગતિનો જીવ હશે કોઈ મનુષ્ય હશે કોઈ શ્રાવક હશે જે પહેલી વાર આવ્યો હશે અને બોલો તો પણ બીજા જીવો કે છે એને એમ લાગે છે કે અરે હું ધ્વનિ બંધ થઈ ગઈ હવે મને વાણી નહીં સાંભળવા મળે અરે તે 2 કલાક અને 24 મિનિટ સાંભળીને એક વાર તે સાંભળી અને અગર તે અંદરમાં ઉતારી તો તારું કાર્ય થઈ શકે છે તારી અંદરની સમજ રૂપાવેન સમજાય છે ખ્યાલ આવે છે તો બોલો ધન્ય તેર અને પછી યેસ્ટરડે વોઝ રૂપ 14 એટલે શું થયું કે ખાલી ભગવાનનું રૂપ જોવા મળ્યું અરિયંત ભગવાનનું ખાલી રૂપ એટલે એમના દર્શન મળ્યા સમજાય છે ગઈકાલનો આખો દિવસ પરમ દિવસ શાંતિ ઓમ ધ્વનિ બંધ થઈ ગઈ બપોરથી સમજાય છે સવારના સુધી બપોરથી બંધ થઈ ગઈ અને આપણે એક શબ્દ સાંભળ્યો હતો યોગ નિરોધ યોગ નિરોધ નો અર્થ શું છે તીર્થંકર ના સંદર્ભમાં સાંભળજો બે વાત કહું છું તીર્થંકર ના સંદર્ભમાં યોગ નિરોધ એટલે દ્વાની બંધ થઈ જવી એનું નામ તીર્થંકર ના સંદર્ભમાં યોગ નિરોધ અને સામાન્ય કેવડીઓ જે છે જે તીર્થંકર નથી સામાન્ય કેવડીઓના સંદર્ભમાં યોગ નિરોધ એટલે જે 14મું ગુણસ્થાન આવે છે અને જે અલ્પકાળ જે 14મા ગુણસ્થાનમાં 5 હસ્તસ્વર બોલીએ એટલો જે કાળ છે એટલો કાળ જે રહે છે સામાન્ય કેવડીઓના સંદર્ભમાં યોગ નિરોધ સમજાય ને યોગ નિરોધ નો અર્થ સમજાયો તીર્થંકર ના સંદર્ભમાં યોગ નિરોધ એટલે બીજી બાબી વાણી બંધ થઈ જાય અને ધીરે ધીરે પછી સમૂહ ચરણ નું પણ વિઘટન થઈ જાય. બોલો ઋષભ દેવ ભગવાન નો યોગ નિરોધ એક મહિના પહેલા થઈ જાય. એક મહિના પહેલા વાણી બંધ થઈ ગઈ, અહીંયા તો બે દિવસ પહેલા, ત્યાં એક મહિના પહેલા યોગ નિરોધ થઈ ગયો. તમને છે ને અંતિમ જયારે એ નિર્વાણ પામવાનો કાળ આવે એ રીતે માગી ભગવાન પરમ દિવસે વિહાર કરીને પછી એ પાવા પૂરી પહોંચી ગયા. ગઈકાલે ક્યાં હતા ભૈયા? મુજબ દુઃખ દેવા મેરી ભક્તિવાળી જે સવારના આપણે ક્લાઇમ ગાઈએ તો ગઈકાલે ક્યાં હતા? અરિયાની પાવાપુરી માં હતા. સમજાય છે? અને હૃદયથી કીધું ને કે આજની રાતના એટલે વહેલી સવાર, એકદમ વહેલી સવારે શું થયું? તો કે જે અરિહંત દશા હતી એ અરિહંત દશાનો વ્યય થયો. ચાર ઘાતી કર્મ નો તો કઈ થઈ ગયો હતો, અઘાતી કર્મ નો પણ ક્ષય થયો. ચાર પ્રતિજીવી ગુણો પ્રગટ થયા. અસિદ્ધત્વ નામનો ઔદયિક ભાવ નો ક્ષય થયો. દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહી અશરીરી સિદ્ધ દશા પામતા ચૈતન્ય ગોળો આજે સવારે પાવાપુરી ગામ થી છૂટો પડી પરમ ઓદારી શરીર અહીંયા રહી ગયું. દેવોએ આવીને નિર્વાણ કલ્યાણ ની પૂજા કરી મહોત્સવ કર્યો અને સમ શ્રેણીએ તનુવાસ વલયમાં જઈને મહાવીર ભગવાન સમજાય સાદી અનંત કાળ સુધી અવ્યાપાર સુખને ભોગવવા માટે બિરાજમાન થઈ ગયા. બોલો મહાવીર ભગવાન નો પાવાપુરી ની સમ શ્રેણીએ બિરાજમાન અશરીરી સિદ્ધ એવા મહાવીર ભગવાન નો સમજાય છે. ચલો હવે આપણે થોડીક ચર્ચા ગૌતમ સ્વામી ની લઈએ. શાસ્ત્ર દિવસ ના એક પહેલી વાર આવો બનાવ બન્યો કે ઓમ. અચ્છા મને આ એક લાઈન તમને લાઈન બતાવી દીધી, લાઈન બતાવશું. આજે સવારમાં આપણે ગાઈ છે ને, શું ગાઈ છીએ આપણે? કાલે વીરજી હરિહંસ હતા. સમજાય છે? ગાતો મારી સાથે કાલે બે લાઈન. કાલે વીરજી હરિહંસ હતા, આજે વીરજી સિદ્ધ ભગવાન, આજે સિદ્ધ ભગવાન થયા, આજે સિદ્ધ. કાલે હરિહંસ હતા અને આજે કાલે શરીર સહિત હતા, કાલે ચાર ઘાતી કર્મ ના ઉદય સહિત હતા. સમજાય છે? અને આજે થઈ ગયા સિદ્ધ થઈ ગયા. ચલો આપણે થોડીક ચર્ચા ગૌતમ સ્વામી ની કરીએ. બધાને ખ્યાલ છે આ એક પહેલી વાર એવો બનાવ બન્યો કે ઓમ ધ્વનિ કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થયા પછી તીર્થંકર ના જીવ ઓમ ધ્વનિ ન છૂટી. સમજાય છે? તો બોલો હવે શું કારણ હશે? એનું શું કારણ? સદન ની અંદર ની થોડીક એ વ્યવસ્થા બરાબર, થોડુંક એમાં થોડીક ગડબડ થઈ ગયેલા. બધું સમોસર ની રચના થઈ, કુબેર ને કહીને બધું બરાબર, બધા કલ્યાણકો મનાવ્યા, કેવળ જ્ઞાન કલ્યાણક મનાયું, તો ઓમ ધ્વનિ કેમ ના છૂટી? બોલો કેમ ના છૂટી? નારાયણ કે તે ગંદર નહોતા, આ નહોતું, તે નહોતું, ઘણી બધી એવા વાત, ઘણી બધી વાત છે. એક વાત નથી, એક વાત નથી, અરે બધી વાત છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે દ્રવ્યાનિયોગ અને ગુરુદેવજી આપણને તત્વ સમજાય છે એ વાતથી આપણે વાત કરીએ તો એ સમય ઓમ ધ્વનિ છૂટવાની યોગ છે. એ સમય સામે બેસેલા જીવોને ઓમ ધ્વનિ સાંભળવાનું એનું ભવિતવ્ય નું સમજ. તમે 66 દિવસ સુધી જે કન્ટિન્યુઅસલી પેશન્સ ખોયા વગર, ક્ષમતા ખોયા વગર, ધૈર્ય ખોયા વગર, ધીરજ ખોયા વગર રોજ આવ્યા, એમને 66 દિવસે ઓમ ધ્વનિ સાંભળવા મળી. એવા ઘણા જીવો હશે ને કે જે વચ્ચેથી બોલો નીકળી ગયા હશે, પેશન્સ ખોઈ બેઠા હશે, વયા ગયા હશે, પછી તો દર્શન કરવા પણ નહીં આવતા હોય. ખ્યાલ આવે છે? તો એ પ્રકારે ઘણી બધી એમાં વાત છે. અચ્છા ઇન્દ્રભૂતિ ગૌતમ નો પણ તો કાળ આવવો જોઈએ. બોલો ગ્રહિત નિત્યાત્વ નો નાશ થવાનો પણ તો કાળ આવવો જોઈએ. અચ્છા સ્વધર્મ ઇન્દ્રિય, સ્વધર્મ ઇન્દ્ર એ અવધિ જ્ઞાન કેમ ન મૂક્યું? અરે એની અવધિ જ્ઞાન માં પણ એ પ્રકારે ગણધર નથી એવું જ્ઞાન થવાની પણ યોગ્યતા હોવી જોઈએ ને. પોઈન્ટ સમજાય છે? એમને જે સમય જ્ઞાન થયું છે સભામાં ગંધર્વ નથી, એ સમય શું થયું કે ત્યાં ગંધર્વની તૈયારી કરવા વાળા ઇન્દ્રભૂતિ ગૌતમ ની યોગ્યતા પાઈ હતી. અહીંયા સામે બેસેલા જીવની યોગ્યતા પાઈ કેટલા બધા ફેક્ટર છે. ઓમ ધ્વનિ છૂટવાની યોગ્યતા પાઈ. અને બોલો, મને તો કાલે વિચાર આવતો હતો કે આ બધું જે થઈ ગયું 66 દિવસ સુધી અને ઓમ ધ્વનિ 66 દિવસે છૂટવાની છે, આ બધું માવી ભગવાન ના કેવળ યાદમાં જણાય ગયું. પણ માવી નો યોગ હતો એટલે કેવી રીતના કે 66 દિવસ પછી છૂટશે બધા શાંતિ રાખો. અહીંયા તો 8:30 નો ટાઈમ આવ્યો હોય સંધ્યા છે, કોણા નવ થઈ જાય તો એ અડધા જીવા છે ટ્રસ્ટીને, ટ્રસ્ટીઓને કહેતા હશે કે ભાઈ તમારે વોટ્સઅપ કરી દેવો ને કે નહીં, અડધો કલાક લેટ પાસે એક મેસેજ તો મૂકી દેવો જોઈએ, મેસેજ તો મૂકી દેવો જોઈએ, મેસેજ તો મૂકી દેવો જોઈએ. પોઈન્ટ સમજાય છે? તો ત્યાં કેવી ભગવાનના નામમાં તો સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે 7 દિવસ પછી છૂટવાનું છે. જે જીવના જે પ્રકારના પરિણામ થયા છે એ પણ જણાઈ રહ્યા છે. વ્યાકુરતા કરી રહી છે, શાંતિ રાખી રહી છે, દર્શન કરીને આનંદ પામી રહી છે. કોઈને કઈ વિકલ્પ આવે છે, કોઈને કઈ વિકલ્પ આવે છે. તો અગર ઇન્દ્ર ને વિકલ્પ ક્યારે આવશે એ પણ એમને ખબર છે. ઇન્દ્ર બુદ્ધિ ગૌતમ ની યોગ્યતા ક્યારે પાસે એ પણ એમને ખબર છે. બોલો, વિચાર કરો, 500 શિષ્ય નો ગુરુ માન માં બેઠો હતો સોદન. અરે ઇન્દ્ર બુદ્ધિ ગૌતમ, વિચાર કરો તમે, જીવને બધે વેદાંત નો પ્રખર, સંસ્કૃત નો પ્રખર વિદ્વાન હતા. સંસ્કૃત ના બોલો, ખ્યાલ આવે છે? અને અહીંયા એમને ખ્યાલ આવ્યો કે સોદન માં ઇન્દ્ર માં યોગ્યતા છે ગંધર્વ ભગવાન બનવાની. અને ઇન્દ્રમુખી ગૌતમ માં યોગ્યતા છે તો એક બ્રાહ્મણ નો વેદ બનાવીને એમની પાસે જાય. કોણ? સોદન ઇન્દ્ર. કોની પાસે? ઇન્દ્રમુખી ગૌતમ પાસે. બ્રાહ્મણ નો વેદ બનાવીને એક મંત્ર લઈને જાય છે, એક શ્લોક લઈને જાય છે, એક શ્લોક લઈને જાય છે, સંસ્કૃત નો એક શ્લોક લઈને જાય. હવે શ્લોક બોલે છે, હવે આપણે ક્યાં પહોંચી છે? ઇન્દ્રમુખી ગૌતમ પાસે. બરાબર છે? સમજાય છે? હવે ઇન્દ્રમુખી ગૌતમ બેઠા છે અને માન માં બેઠા છે કે હું 500 શિષ્ય નો ગુરુ છું, પ્રચંડ પ્રખર સંસ્કૃત નો વિદ્વાન છું. હવે એ શ્લોક કીધો અને એનો અર્થ પૂછ્યો. એનો અર્થ પૂછ્યો તો અર્થ એટલે કે એ જે લખ્યું હતું ને એમાં, એ શ્લોક માં જે લખ્યું હતું એનો અર્થ એમને ખબર હતી કે આમાં એમ લખ્યું છે કે 6 દ્રવ્ય છે, 7 તત્વ છે, 85 કાય, 80 કાય, 5 છે, પદાર્થ 9 છે, એ બધું તો એમને ખબર હતી. પણ એમને અંદર માં એવું થયું કે આ તો હું કઈ રહી છું, દ્રવ્ય 6 છે ને 80 કાય 5 છે ને તત્વ 7 છે ને પદાર્થ 9 છે. પણ નેક્સ્ટ ક્વેશ્ચન અગર સામેથી એમ આવ્યો કે પદાર્થ 9 છે તો એ કયા છે? પોઈન્ટ સમજાય છે? દ્રવ્ય 6 છે તો એ 6 દ્રવ્ય કયા છે? અગર એ પ્રશ્ન આવ્યો તો હું ઉત્તર નહીં આપી શકું, કારણ કે મને ખબર નથી કે દ્રવ્ય કયા છો. પોઈન્ટ સમજાયો તમને? બધાને ખ્યાલ આવે છે? એટલે એને શું માનમાં શું કીધું કે તારા ગુરુ તું ક્યાંથી આવ્યો છે? તારા ગુરુ કોણ? કે મારા ગુરુ તો મહાવીર ભગવાન છે. એને તો એક જોતું હતું, એને તો મહાવીર ભગવાન પાસે નહીં જવા હતા. તો મારા ગુરુ તો મહાવીર ભગવાન છે. તો એને કહ્યું કે ચાલ તો તારા ગુરુ પાસે આજ જઈને વાત કરો, તારા ગુરુ સાથે ચર્ચા કરે, તારી સાથે તું ચર્ચા કર. અને રસ્તામાં આગળ ઇન્દ્ર, અરે બ્રાહ્મણ ના વેશમાં સોદન ઇન્દ્ર, પાછળ ઇન્દ્રભૂતિ ગૌતમ, એની સાથે એને વાયુભૂતિ, અગ્નિભૂતિ, એના બે ભાઈઓ અને 500 શિષ્ય, સમજાય છે? એ બધા જઈ રહ્યા છે અને વચ્ચે વિચારી રહ્યો છે કે અરે એના ગુરુ મને જોઈને તો પાણી પાણી થઈ ગયો, ગુરુ શું મારી સાથે ચર્ચા કરશે, કઈ ચર્ચા થવાની નથી ને, આમ તેમ વિચારે છે. અને જ્યાં માનસમ જોયું, બોલો ત્યાં માન ગળી ગયું. સાંભળો સાંભળો, હજી અહીંયા ચોરી પૂરી નથી થઈ, સમજાય છે? અને જયારે અંદર આવ્યા ઇન્દ્રમુખી ગૌતમ ને 500 શિષ્ય વાયુભૂતિ ના અગ્નિભૂતિ ને બધા, તો જે 12 સભા હવે સમોચરણ નું દ્રશ્ય કેવી રીતના ઉભું કરવું મને કહો. એ 12 સભા હજી તો જોઈ, એમાં 7 અને 90 પણ સમજાય છે? ખ્યાલ આવે છે? સિંહ અને હરણ, ખ્યાલ આવે છે? કૂતરો અને બિલાડી, આ બધા સાથે બેઠા છે. 4 ગતિના જીવ છે, સ્વર્ગ ગતિના દેવો છે, દેવીઓ છે, તિર્યક ગતિના જીવ, મનુષ્ય, મુનિરાજો છે, આર્જિકા માતાઓ છે. 12 સભા, ચલો 12 સભા, 12 સભા જલ્દી, 12 સભા, 4 દેવો, 4 દેવીઓ, બરાબર, પછી 1 મુનિરાજ, ગંધર્વ અને મુનિરાજ ની સભા, 1 આર્જિકા માતા અને સ્ત્રીઓની સભા, 1 રાજા અને પુરુષોની સભા, અને 1 તિર્યક ગતિના જીવ. જલ્દી જલ્દી રિપીટ કરો, જલ્દી જલ્દી. 4 પ્રકારના દેવ, વૈમાનિક, વ્યંતર, જ્યોતિષ અને ભવનવાસી, 4 દેવો, 4 દેવીઓ, પછી મુનિરાજ અને ગંધર્વ, આર્જિકા માતા અને શ્રાવિકાઓ સ્ત્રીઓ,
સ્ત્રીઓ લગ્ન સ્ત્રીઓ બરાબર, અને પછી રાજાઓ ચક્રવર્તીઓ રાજાઓ ખ્યાલ છે, અને પછી સિરિયન ગતિના દીઓ. તો એ જોઈને તો એના પગની નીચેથી જમીન ખસી ગયો, પાણી પાણી થઈ ગયું. અને અજીન તો એ જોયે છે બધું, અને ત્યાં એની નજર પડે છે વીર પ્રભુ ઉપર. ત્યાં શું થાય છે એ સમ્યક દર્શન એટલે હવે સાંભળો, વીર પ્રભુ ને જોતા સમ્યક દર્શન થઈ ગયું, વસ્ત્ર ઉતરી ગયા. હજી વીરે તો અહીં નથી છૂટી, કેમ નથી છૂટી ખબર છે? કારણ કે તું ગંડર નથી થયો, હજી ગંડર પદ નથી લીધું. પોઈન્ટ પકડ્યો, સમજાય છે? હજી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં નથી જોયા, પરંતુ ખાલી એનું રૂપ એનું સ્વરૂપ જોઈને અંદર પણ પોતાના આત્માનો આશ્રય લઈને ચોથું ગુણસ્થાન સાતમું ગુણસ્થાન એની કલા વસ્ત્ર ઉતરી જાય છે. કારણ કે ગુણસ્થાન સાતમું આવે એની કલા વસ્ત્ર ઉતરી જાય, સમજાય છે? નગ્ન દિગંબર દીક્ષા ધારણ કરી લે છે, સાતમું છઠ્ઠું સાતમું. અરે એટલું જ નહીં, અવધિ જ્ઞાન મન પરે જ્ઞાન ચાર જ્ઞાન માં ધારી થઈ જાય છે ગંદર પર, એટલે કે એ ગંદર ની યોગ્યતા વાળા થઈ જાય છે. અને ત્યાં દિવ્ય ધ્વનિ, દિવ્ય ધ્વનિ વીરાથી રાયા વિશ્વે દિન ધન્ય ધન્ય સાવન કી પહેલી હૈ એકમ. સમજાય છે? બહુ સરસ ગીતો જે બતાવે, સમય તો આપી પાસે છે નહીં, એક લાઈન તો ગાવી યોગ્ય છે. બોલો, રચની કો ભાતિયાથી પાય મેરે પ્રભુ વિપુલા ચલ પર આય શરર મે લોકા લોક ન થાય કિંતુ ન પ્રભુ ઉપદેશ સુનાય કાન લબ્ધી વાણી કી આઈ રહી ઉસ દિન. સમજાઈ ગયું? કાન લબ્ધી એ જીતે નો ક્યાંય પછી ઇન્દ્ર અવધિ જ્ઞાન ઉપયોગ લગાય સમ વિચરણ મે ગણધર ન પાય ઇન્દ્ર મુક્તિ ગૌતમ મે યોગ્યતા લખાય વીર પ્રભુ કે દર્શન કો આય કાલ લબ્ધિ લેકર કે આય આજ ગૌતમ. સમજાય છે? એ કાલ લબ્ધિ લેકર કે આય આજ ગૌતમ મેરે પ્રભુ ઓમકાર જન કો કિરાય ગૌતમ બારહ અંગ રચાય ઉત્પાદ વ્યય ધ્રુવ સત સમય જાય ચેતન ચેતન કો ભિન્ન બતાય ભેદ વિજ્ઞાન સુહાય આજ શુભ દિન. સમજાયું? આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ મા પૂર્ણમ અત્યંત વિમુક્ત મેકમ. આ સંસ્કૃત નો શ્લોક છે અમૃતચંદ્ર આચાર્ય દેવ નો. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ મા પૂર્ણમ અત્યંત વિમુક્ત મેકમ. તું પૂર્ણ છે, એક છે, આદિ નથી, તારી અંત તારો અંત નથી, એવો તું આત્મ સ્વભાવ પર ભાવ ભિન્નમ. ખ્યાલ આવે છે? મેં તમને કહી દઈ અમૃતચંદ્ર આચાર્ય દેવ નો શ્લોક બરાબર સમય સાધી ગયું. તો આ રીતે શું થયું? તો કે ઓમકાર ધ્વનિ છૂટી અને દ્વાદશાંગની રચના થઈ ગઈ, અને પછી લગાતાર 30 વર્ષ સુધી ઓમ ધ્વનિ છૂટી અને મોક્ષ માર્ગ પ્રશસ્ત થયો. ચલો લાસ્ટ સમય થઈ ગયો આપણો, લાસ્ટ વાત કરીએ તો સાચા અર્થમાં દિવાળી કોણે મનાવી, એટલે દિવાળી કોણે મનાવી એટલે કે વીર ભગવાન મોક્ષે ગયા તો મહાવીર ભગવાન નો સાચો શિષ્ય કોણ? ગૌતમ કોણ? સમજાય છે? શું થયું? તો કે સવારમાં વીર પ્રભુ મોક્ષે ગયા, તેને દુઃખ તો થયું હશે રથમાં, 30 વર્ષ સુધી જે પોતાના ગુરુ તરીકે તીર્થંકર પરમાત્મા બિરાજમાન હતા, બોલો, અને શું થયું? દુઃખ ના કર્યું, શોક ના કર્યો, અને ગંગર હતા, ત્રણ જ્ઞાન ના ચાર જ્ઞાન ના ધારી હતા, દ્વાદશાંગ ના પાટી હતા. તો સાંજના આજે સાંજના આપણે તારી દીદી હતું ને, બધા સાંજના શું કરજો? ભક્તિ કરજો, ગૌતમ સ્વામી ની ભક્તિ કરજો. ભાઈ સમજાય છે? વીર પ્રભુ ની ભક્તિ ગૌતમ, કારણ કે આજે સાંજના એમને કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ કરી, અને 12 વર્ષ સુધી, સમજાય છે? 12 વર્ષ સુધી ગૌતમ સ્વામી એ ઉપદેશ આપ્યો. સમજાય છે? ખ્યાલ આવે છે? અને એના પછી ગુરુદેવજી બોલ્યા ને ગૌતમ સ્વામી નિર્વાણ પામ્યા તો સુધર્મા સ્વામી એ કેવળ જ્ઞાન લીધું, અને સુધર્મા સ્વામી નિર્વાણ પામ્યા તો જંબુ સ્વામી એ કેવળ જ્ઞાન લીધું. તો આ રીતે ત્રણ અનુબદ્ધ કેવડી થયા કે જે શિષ્ય પોતાની શિષ્યતા સિદ્ધ કરી અને ગુરુના માર્ગ પર ચાલીને પોતાનું કાર્ય કર્યું. સમજાય છે? તો આ રીતે આપણે ગૌતમ સ્વામી ની ચર્ચા કરી. હવે મને કહો કે આ ઘોડો ચડાવવાની પદ્ધતિ ક્યાંથી આવી?
આપણે તો એ નથી ચડાવતા, પણ ઘણી બધી જગ્યાએ નિર્વાળ લાડુ ચડાય, નિર્વાળ લાડુ એમાં શું ચડાવે તો કે નારિયેળનો ગોળો. અને એમાં ખાલી બે વાત કરું છું કે કેમ ચડાવે નારિયેળનો ગોળો એક કથિક તરીકે, કેમ? કારણ કે ગુરુદેવજી એમાં બે વાત કહે છે. બે વાત કઈ કહે છે કે એક તો જે ગોળો અને ગોળ આકારની કોઈ પણ વસ્તુ હોય એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ ન હોય. મને મારા પ્રશ્ન આવ્યો હતો એટલે હું ઉત્તર આપું છું. સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ ન હોય કોઈ સમજાય છે તો એ ગોળો શું પ્રતિક, શેનો પ્રતિક છે કે ભાઈ કોઈ સ્ટાર્ટિંગ અને એન્ડ એટલે તું પણ અનાદિથી છો અને અનંતકાળ રહેવાનો છો, તારો પણ કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ નથી. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ છે? અને હજી ને કે ઉપરની જે ખ્યાલ છે નો કર્મ, પછી અંદરની જે ખ્યાલ છે દ્રવ્ય કર્મ, અને જે લાલ કલરની જે રાતણ છે એ ભાવ કર્મ, એનાથી રહીત અંદરમાં જે મીઠો ગોળા જે નારિયેળ એટલે ચૈતન્ય, અંદરમાં મીઠો ચૈતન્ય આનંદ રસથી ભરેલો એવો શુદ્ધાત્મા તું છો. દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી તું કેવો છો? તું રહીત છો. એક્ચુઅલી ઘણી બધી વાતો છૂટી ગઈ. મહાવીર ભગવાન નું તો જીવન મેં લીધું જ નથી. કાય ચલો એક બે લાઈન વાંચી યોગ્ય છે. જો જ્યાં ખાલી વાંચું છું, મહાવીર ભગવાન એસ યુગ કે એસ ક્ષેત્ર કે અંતિમ 24મે તીર્થંકર હે, બરાબર? ચલો આ બધી વાત થઈ ગઈ. થોડુંક વાંચું છું. ચૈત્ર શુક્લા ત્રયોદશી કે દિન નાથવંશ, આજે આવ્યું તો ગુરુદેવના પ્રવચન, નાથવંશ કે રાજા સિદ્ધાર્થ ઓર ઉનકી રાની પ્રક્રિયા, ઉનકી રાની ત્રિશલા દેવી કે માધ્યમ સે કુંડલપુર ગ્રામ મે એક અતિ સુંદર પ્રભાવશાળી અતુલ્ય બલ સંપન્ન બાલક કે રૂપ મે તીર્થંકર મહાવીર કા જન્મ હુઆ. ત્રણ જ્ઞાન ના ધારી જન્મ થી હતા. સમજાય છે? જયારે ગર્ભમાં આવે ને, આપણે બધાને ખબર છે પાંચ કલ્યાણક તો આપણે બહુ ઉત્સાહપૂર્વક મનાવ્યા છે, આખું સ્વરૂપ તમે સમજો કે ગર્ભમાં આવે એના પહેલા અને ગર્ભમાં આવે એના 9 મહિના અને 15 મહિના સુધી રત્નોની વર્ષા થાય છે. માતાનું ગર્ભ દેવીઓ દ્વારા એની શુદ્ધિનું શોધન શુદ્ધિ થાય. માતાના ગર્ભમાં અશુદ્ધતા ના હોય, 12 સપ્તાહ 9 મહિના રહે ને એટલો ટાઈમ સુધી સિંહાસન બનાવે છે અને એના ઉપર એ 12 તીર્થંકર બેઠા હોય છે. કોઈ સમજાય છે? ખ્યાલ આવે છે? અને માતાનું પેટ વધતું નથી. આ બધી એક અતિશયતા છે, અતિશયતા છે. અને અંદરમાં 9 મહિનામાં પણ બોલો 9 મહિના મિનિમમ 6 મહિનામાં એક વાર છે. કારણ કે આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાન છે, ત્રણ જ્ઞાન માં ધારી છે. સમજો સ્વર્ગમાંથી આવેલા છે તો 9 મહિના દરમિયાન પણ શરીરનું હજી ડેવલપમેન્ટ તો થશે. સમજાય? પર્યાપ્તિ પૂરી થઈ ગઈ, એના પછી શરીરનું ડેવલપમેન્ટ તો થશે, પરંતુ એ દરમિયાન પણ ગર્ભમાં પણ જે પરિસ્થિતિની વચ્ચે છે એમાં પણ એ જીવને નિર્વિકલ્પ ચૈતન્યની અનુભૂતિ અનેકો વાર થાય. આ વાત ભાઈ સમજાય છે? અને પછી આખું એમનું જીવન 72 યર્સ નું જીવન, ચલો બાઈક ચેક કરો જલ્દી જલ્દી, 30 યર્સ ક્યાં રહ્યા? તો કે ગ્રસ્તમાં બાળ બ્રહ્મચારી હતા, લગ્નનો પ્રસ્તાવ આવ્યો, પરંતુ ચારાની 5 નામની આપી ચોરી છે, વીર અતિવીર સંમતિ વર્ધમાન અને મહાવીર. એ ગુરુદેવજી આજે કીધી. આજે મને કહો કે હાથીને વર્ષ કહ્યો અને સંતને વર્ષ કહ્યો એટલે વીર અને અતિવીર થઈ ગયા, તો પછી જે મહાવત અને જે સપેરાય બધા હિરણ તો બધા વીર અતિવીર થઈ જશે? અરે એ તો એક સમજાવવા માટે કેવો બનાવ કહીનો એટલે. પરંતુ ખરેખર તો મહાવીર, ખરેખર તો મોર આગ દ્વેષ રૂપી શત્રુ અને 8 કર્મરૂપી શત્રુને જીતીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરી એટલે વીર અતિવીર મહાવીર હતા, અને વર્ધમાન એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી એટલે વર્ધમાન હતા. ચલાવે છે? 30 વર્ષ ગર્ભમાંથી 12 વર્ષ મુનિ દીક્ષા, 12 વર્ષ 30 યાદ રહેશે? ચલો જલ્દી જલ્દી, 30, 12 અને 30. તો 12 વર્ષ મુનિ દીક્ષામાં મૌન સાધના કરી અને છેલ્લે 30 વર્ષ કેવળ જ્ઞાન સહિત 4 ભાતી કર્મનો ક્ષય કરી અને ચતુષ્કય પ્રગટ કરી વિતરાગી સર્વે હિતોપદેશ થઈ ભારત વર્ષમાં ઓમ ધ્વનિ દ્વારા વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કર્યું. શું શિક્ષા હતી મહાવીર ભગવાનની મુખ્ય શિક્ષા? બોલો મહાવીર ભગવાન આજે નિર્વાણ પામ્યા. આપણા ઘરના કોઈ વડીલનો યોગ થાય ને, સમજો વાત ને, તો જે દીકરાઓ હોય ને એની જવાબદારી, જે પરિવાર હોય ને એની જવાબદારી વધારે વધી જાય. વધી જાય કે નહીં બોલો? વધી જાય. ચાલાય છે? વડીલનો યોગ થાય તો દીકરાઓની, ઘરના સદસ્યોની, બાળકોની, બધાની જવાબદારી વધી. તો એવી રીતના આજે વીર પ્રભુ નિર્માણ પામ્યા તો બોલો આપણા બધાની જવાબદારી વધી કે નહીં? જે વસ્તુનું સ્વરૂપ, જે છ દ્રવ્યની સ્વતંત્રતા, જે સાત તત્વની ભિન્નતા, જે પ્રમાણનો દ્રવ્ય, જે દ્રષ્ટિનો વિષય, જે અહિંસા, અપરિગ્રહ, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એ વાતને ગૌતમ સ્વામીએ જે આત્મસાત કરીને પોતાનું કામ કરીને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી અને આગળ એ ઝંડો કોઈએ પડવા ના દીધો. ભૂમિ સમજાય છે બેટા? એ ઝંડો ગૌતમ સ્વામી ને કેવળ જ્ઞાન થયું તો આગળ સુધર્મ સ્વામી, પછી જંબુ સ્વામી, એના પછી કેટલાય સ્મૃત કેવી થયા. તમે ત્રીજો કાળ પૂરો થયો, ચોથો કાળ ચાલુ થયો, ચોથા કાળ માં તીર્થંકરો થયા, એના પછી આ પાંચમો કાળ તમે વિચાર કરો કે ઝંડો આજ સુધી સમજાય છે, આજ સુધી ને આચાર્ય ઉપાધ્યાય સાધુ જ્ઞાનીઓએ એ ઝંડો પડવા ન દીધો. કેટલાય શુદ્ધ કેવી થયા, કેટલાય પછી આગળ ચોથા કાળમાં તો તીર્થંકર થયા અને પછી પંચમ કાળમાં કુનકુન આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય આદિ આચાર્યો થયા, દર્શન આચાર્ય, ભૂત બલિ કેટલા ને યાદ કરું બોલો, અને ભૂત બલિ પુષ્પદંત આચાર્ય, જયસેન આચાર્ય આદિ, ઉમા સ્વામી આચાર્ય આદિ, અમૃતચંદ્ર આચાર્ય આદિ આચાર્ય થયા, પછી કેવડીઓ થયા અને પછી વિદ્વાનો થયા. કેવી નહીં, આચાર્ય પંચમ કાળમાં આચાર્ય થયા, વિદ્વાનો થયા અને છેલ્લે એ ઝંડો ગુરુદેવજીએ પકડ્યો. અને હવે આપણી જવાબદારી છે કે આપણે આ તત્વને, આ માર્ગને, આ વસ્તુ સ્વરૂપને, ગુરુદેવજીની વાણીને અને મૂળ જે વાત આવી છે, જે આપણું મૂળ સ્વરૂપ છે, આપણી સામર્થ્ય છે, આપણો સ્વભાવ છે, એ સ્વભાવને સમજીને પરદ્રવ્યથી પરક્ષેત્ર, પરકાળ, પરભાવ અને પર્યાય માત્રથી, સંયોગ માત્રથી, પુણ્યનો ઉદય હોય, પાપનો ઉદય હોય, અનુકૂળતા હોય, પ્રતિકૂળતા હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, એનાથી હું ભિન્ન એક ચૈતન્ય આત્મા તત્વ છું એવી અંદરમાં આપણે અનુભૂતિ કરીએ, અંદરમાં આપણે તત્વ નિર્ણય કરીએ, વધારે ને વધારે સમય સ્વાધ્યાયમાં આપણે વ્યતીત કરીએ, આપણી રૂચિ વધવી જોઈએ. સિંજે ભાભી, આપણું વૈરાગ્ય, આપણી વિરક્તતા અંદરથી વધવી જોઈએ. આપણને સંસારની અસારતાનો ખ્યાલ આવવો જોઈએ. મારા ભાવનાનું ચિંતન કરો, ગુરુદેવજીના પ્રવચનોનું અંદરથી ચિંતન મંથન કરો, એક એક વાતને, એક એક સિદ્ધાંતને, એક એક પ્રકરણને સમજો. ચાર અનુયોગમાં જે જીવવાની વિધિવત થઈ છે, એ જીવવાની વિતરાગતાનું પોષણ કરવા વાળી છે. આપણું સ્વરૂપ આપણને દર્શાવવા વાળી છે, આપણને ભેદ જ્ઞાનની કળા સમજાવવા વાળી છે. બોલો, આજે હું વિચારતી હતી સવારમાં કે આ આંખ અને આ કાન, પાંચ ઇન્દ્રિયમાંથી આ બે ઇન્દ્રિય બંધ થઈ જશે તો શું કરશો બોલો? સમજાય છે શું કહું છું? આંખ બંધ થઈ જાય ચાલવાનું અને કાન બંધ થઈ જાય બોલો, તમારી સામે લાખો કરોડના આઈફોન ના આઈપેડ ને બધું કમ્પ્યુટર ને બધું હશે, તમે શું કરશો બોલો? કોના જીવનમાં કયો, ક્યારે કયો ઉદય આવશે, કયો પ્રસંગ આવશે, કયો રોગ પાટી નીકળશે, કયા હિતનો યોગ થશે, શું બનાવ બનશે? બે વર્ષમાં તો આટલા વૈરાગ્યના પ્રસંગો આપણે જોયા અને તો પણ આપણે જાગૃત ન થઈએ અને આપણે ત્યાં મારી ભગવાનના શાસનકાળમાં જીવી ગયા છે, હૃદયના શાસનકાળમાં જીવી ગયા છે, પરંતુ અંદરથી અગર આપણે આત્મસાત કરીને, ભેદ વિજ્ઞાન કરીને, અંતર્મુખ દ્રષ્ટિને પરખીને, અંદરમાં ઠરવાનો, સ્થિર થવાનો, પોતાને ઓળખવાનો અગર આપણે પુરુષાર્થ ન કર્યો અને આ સંસ્કાર આપણે અહીંયાથી સાથે ન લઈ ગયા અને ઇન્દ્રિયના લીધે ભોગોની રૂચિ, પરની રૂચિ, સમજાય છે, સંયોગોની રૂચિ, ઘર કુટુંબ પરિવારની રૂચિ, રૂપિયા પૈસાની રૂચિ, ધંધા વ્યાપારની રૂચિ નિરંતર અંદરમાં બની રહી અને નિત્યાસ અને ખુશ કરીને બહુમાંથી ગયા ગયા તો બોલો ક્યાં અવતાર થશે? મળશે પાછો આવો અવતાર? પછી આપણે માનતું નથી કે પ્લીઝ પ્લીઝ, હવે ચાલો તમારી જગ્યા હારી કરો, પ્લીઝ હવે બીજો જીવ આવે, છ મહિના સમયમાં સરસો આજી અંદરથી નીકળશે, હવે તમે જાઓ બેક ટુ પેવેલિયન. આવો અવસર મળ્યા પછી કંઈ છૂટવા જેવો નથી. તો આજનો આપણે આ જે સ્વાધ્યાય કર્યો, જે ચર્ચા કરી, એમાં આજે એટલીસ્ટ આપણે ભાવમાં એક સંકલ્પ લઈએ કે આપણે જેટલું આપણું મનુષ્ય ભાવનું જીવનકાળ શેષ બાકી છે એમાં આપણે આત્મસાત કરીને આ માર્ગને આપણે અપનાવીને માર્ગ પર ચાલીએ એવી મંગળ. નિજ નિજી નિજ મેદ તારી અપન સ્વરૂપ તારી, ઇસ કેલિયે જિન વાળી માત કો વંદનાશક વારે, વંદનાશક વારે. અને કાલે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમ ઉપકારી જીવાની માત નો, આ ભક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવ નો, धन्यवता सत्यमती भगवती मात नो सत्य सनातन स्वान मैं दिगंबर जैन धर्म नो वीर निर्वाण महोत्सव नो महावीर भगवान नो अशरी दशा में प्राप्त नार महावीर भगवान नो पावापुरी की निर्वाण पद में प्राप्त नार अशरी द्रव्य कर्म नो कर्म भाव कर्म की रवि सेवा वीर अतिवीर सन्नति वर्धमान महावीर एवं पाप नाम धारी अम भक्तों ना परम आदर अशरी सिद्ध भगवान नो।